તારીખ 19/11/1992, શ્રી અનુભવ પ્રકાશ, પાના નંબર 14 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 177.
ઈડર, અનુભવ પ્રકાશ, બપોરના 3:30 કલાકે.
દીપચંદજીનું સામર્થ્ય છે, બહુ રહસ્યને સંક્ષિપ્તમાં પ્રકાશી શકે છે. જ્ઞાન તે એક જ ગુણ ની પર્યાય છે, એની શક્તિ છે ને. આપણે 3 ફેક્ટર પડ્યા, ગતિ, જાતિ ને શક્તિ, એમાં આ શક્તિ છે. સ્વપર પ્રકાશક શક્તિ અમારી શક્તિ છે. શક્તિ તો નિશ્ચય હોય ને, બે નથી ચીજ, એક જ છે. શક્તિ એક જ ચીજ છે, બે નથી. સ્વામી પર એવા શબ્દ બે છે, વસ્તુ એક છે. શક્તિ મળે કલ્પના કરે છે, એ થાય છે. જો દ્રષ્ટાંત લઈએ છીએ, શાસ્ત્રમાં એવું આવે છે, છદ્મસ્થનો ઉપયોગ એક કાળે એક જ્ઞેયને જાણે. છદ્મસ્થનો ઉપયોગ એક કાળે એક જ્ઞેયને જાણે. માટે જ્ઞાનીનો ઉપયોગ પર જ્ઞેયને જાણે ત્યારે સ્વને ન જાણે. આ શાસ્ત્રમાંથી ભૂલ થાય, એટલી કલ્પના કરી. તો જ્યારે એક જ્ઞેયને જાણે તો સ્વપર પ્રકાશક શક્તિ જ ન રહે. કાં તો સ્વને સ્વપ્રકાશક હોય, કાં તો જ્ઞાન પર પ્રકાશક હોય. સ્વપ્રકાશક હોય ત્યારે પર પ્રકાશક ન હોય, પર પ્રકાશક હોય ત્યારે સ્વપ્રકાશક. તો સ્વપર પ્રકાશક એક શક્તિ ન રહી, થોડી મોટી ભૂલ થઈ. કે જે શક્તિ કે જે આત્માનું મૂળ સ્વરૂપ છે એ જ જાણવાની ભૂલ થઈ. આવી વાત છે. ત્યારે એ સ્વપર પ્રકાશકમાં સ્વને જાણતા પર જણાય જાય છે, પરને જાણતા પણ સ્વ જણાય જાય છે. એવી એક શક્તિ છે, એની એની પોતાની સ્વયંની તાકાત છે. એને કોઈ કારણની જરૂર નથી, એને કોઈ કારણની જરૂર નથી. શું એ નિરપેક્ષ શક્તિ છે, કોઈના કારણે એમ નથી. એ શક્તિ વસ્તુનું સત્વ છે અને અહેતુક છે. કેમ એમ છે કે અહેતુક છે, સત છે ને, એટલે અહેતુક છે, કારણની જરૂર નથી. એવી શક્તિ છે, પ્રત્યક્ષ શક્તિ એવી છે જેને કારણની કોઈ જરૂર નથી. એવું છે. આ જરૂર પ્રેક્ટિસનો વિષય છે. જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં એવો દ્રઢ ભાવ. એ સીધી દ્રઢતા ન આવે, પ્રેક્ટિસથી દ્રઢતા આવે છે. તે સુગમ છે અને જેમ જેમ આવડો વધે તેમ એની વ્યાપકતા, વિદગતા, પ્રત્યક્ષતા. પછી તો પ્રત્યક્ષ થઈ ગયું, નિદગતા ઉપરથી તો પ્રત્યક્ષ થઈ ગયું, પછી તો ક્યાં શંકાનો સવાલ છે. હું પ્રત્યક્ષ મારામાં છું, નિજ પ્રત્યક્ષ સ્વરૂપને પ્રત્યક્ષપણે જોવું, નિજ પ્રત્યક્ષ સ્વરૂપને પ્રત્યક્ષપણે જોવું, એ પ્રકારમાં આવવાનું છે, એ તારી પદ્ધતિમાં આવવાનું છે. તે સુગમ છે છતાં વિષમ માની રહ્યો છે. એ સુગમ છે પણ કલ્પના કરી વિષમતાની, આ બહુ અઘરું છે, આ બહુ કઠણ છે, શું એવી આડ મારવાની જરૂર નથી, એવો પૂર્વગ્રહ રાખવાની જરૂર નથી કે આ બહુ કઠણ છે, અઘરું છે, મને ન મારાથી ન થાય એવી આડ મારવા જેવી નથી. અને જ્યાં જ્યાં જાણ પણ ત્યાં ત્યાં હું એવો જે અભ્યાસ હું પણ કરવાનો પ્રેક્ટિકલ અભ્યાસ, એને ખરેખર નિજ જ્ઞાનનો અભ્યાસ કહેવામાં આવે છે. આ જ્ઞાનાભ્યાસ છે જો, ઠીક. શાસ્ત્ર વાંચવું તે જ્ઞાનાભ્યાસ નથી, શાસ્ત્રનો સ્વાધ્યાય તે જ્ઞાનનો અભ્યાસ નથી, એ તો વ્યવહારે કહેવાય છે જ્ઞાનનો અભ્યાસ. કેમ કે એમાં જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું એવો અભ્યાસ કરવાનું કહ્યું છે, માટે એને વ્યવહારિક જ્ઞાનાભ્યાસ કહે છે. નિશ્ચિત રીતો જ્ઞાનમાં હું પણ કરવું તે જ જ્ઞાનાભ્યાસ છે, એ ખરો જ્ઞાનાભ્યાસ છે. શું ચિંતા એની? કઈ અભ્યાસ કરો, વિકલ્પની ચિંતા કર્યા વગર અભ્યાસ કરો. આમાં શું શું કેવું છે કે તું તારા રસ્તે ચાલ્યો જા, તું તારા રસ્તે ચાલ્યો જા, તું બીજાની સામે જો તો ઠેસ વાગે ને તને. આજે શું કીધું કે એનો દોષ છે કે ભાઈ એને અહીંયા નીચે જો જોયું હોત તેને ઠેસ ન વાગે, બીજે જોયું એટલે નીચે એને પથ્થર હતો ઠેસ વાગ્યો નહીં, ખ્યાલ ના આવ્યો. તારી ભૂલ છે તો કે મારી ભૂલ નથી, કેમ કે મેં જેની સામે જોયું એ મારી સામે જોતો હતો એટલે મેં એની સામે જોયું. હવે તારે કામનું છે, કોણ કોને તારી સામે જોવે છે, બીજાની સામે જોવે છે, એનું તારે શું કામ? તું તારા રસ્તે આવેલો જા, તારા સામે જોઈને નીચું જોઈને દસમને જોઈને તારા સામે ચાલ્યો જા, પછી કઈ તકલીફ નથી. વિકલ્પ ક્યાં ગયો, ક્યાં રહ્યો, ક્યાં થયો, થયો કે ન થયો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અપ્રયોજનભૂત છે વિકલ્પ મારા માટે, અપ્રયોજનભૂત છે. મારે વિકલ્પનું શું પ્રયોજન, ક્યાં રહ્યો, ક્યાં ગયો, થયો કે ન થયો, આ એક કામ છે. એટલે શું છે, પોઝિટિવ રચનાત્મક કાર્ય છે આ, શું એક કન્સ્ટ્રક્ટિવ કાર્ય છે. ઓલું ડિસ્ટ્રક્ટિવ કાર્ય છે કે વિકલ્પને તોડી નાખો, વિકલ્પને તોડી નાખો, વિકલ્પને તોડી નાખો. ડિસ્ટ્રક્ટિવ કાર્યમાં જવાની જરૂર નથી, કન્સ્ટ્રક્ટિવમાં જાઓ, રચનાત્મક કાર્યમાં જાઓ, એમ કહેવું છે. એ ચિંતાની કઈ જરૂર નથી. જે રચનાત્મક કાર્યમાં લાગવું જોઈએ એમાં નથી લાગતો માટે વિકલ્પ થાય છે. આમાં લાગશે એટલે વિકલ્પ શાંત થઈ જશે, એની ચિંતા એની કરવાની જરૂર નથી કે ક્યારે શાંત થયો, જોવાની જરૂર નથી. અને રિયો તો એનામાં રહ્યો, મારામાં નહીં. જ્યાં હું છું જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં હું, જ્યાં જ્યાં વિકલ્પ છે ત્યાં હું નથી, એમ છે. પછી એની હું ચિંતા,
જ્ઞાન તે હું, જ્ઞાન તે હું, જ્ઞાન તે હું,
એટલે પ્રેક્ટિસ ની વાત કરીએ છીએ આપણે, એમાં વિચાર ની વાત નથી કરતા. એવો વિચાર છે, વિકલ્પ છે, અને એ વિકલ્પ છે એ ખરેખર હું કરવાની પદ્ધતિ નથી, પણ ચાલતા જ્ઞાનને પકડીને, ચાલતી જ્ઞાનની ક્રિયાને પકડીને એમાં હું પણ છે, છે તે જોવું છે, એટલે અવલોકન કરવાની વાત છે. ખરેખર અસ્તિત્વ ત્યાં છે આત્માનું, એ સિવાય રાગમાં ને રાગના વિષયમાં આત્માનું અસ્તિત્વ નથી. ભ્રમથી હું પણ કરે છે, અને અહીંયા હું પણ કરવું તે નિર્ભ્રાંત દશા છે, એટલે ત્યાં પોતાપણું છે, અને પોતાપણું છે એ જોવે, જોવે એટલે થાય, કેમ કે બીજે થતું હતું એટલે અવલોકન લીધું છે કે પોતાપણું છે એને માત્ર જોવું છે. કાર્ય તો નિજને નિહાળવાનું છે, શું વસ્તુ તો બની બનેલી છે, ફક્ત નિજને નિહાળવું એટલું જ કાર્ય છે, આથી વધારે કોઈ કાર્ય નથી. અવલોકન કરવું એટલું જ કાર્ય છે, એટલે એ અવલોકન પદ્ધતિ શરૂ છે કરાવે છે પહેલેથી, કે અવલોકન કરવું એટલું જ કાર્ય છે. વસ્તુ તો વસ્તુ જ્ઞાન છે, એમ વિકલ્પ કરે છે એ પદ્ધતિ ખોટી છે, વિચાર કરે છે એ પદ્ધતિ પર્યાપ્ત નથી. એ તો સમજવાનું સ્ટેજ છે, અનુભવવાનો સ્ટેજ વિચારનો નથી, એ અવલોકનનો સ્ટેજ છે. આવો જ્ઞાના અભ્યાસ કરવો, નિજ જ્ઞાન નો આવો અભ્યાસ કરવો, એટલે જ્ઞાન નો અભ્યાસ કીધો, વિચાર કરવો એમ ન કીધું. એ અવલોકન નો અભ્યાસ
ઓળખી પર એવી વાણી ને ત્યાગી, વાણી કયો કે વિકલ્પ કયો, ચિદાનંદ ને જાણી હું માને તેનો નાશ કરીને ગુણ જ્ઞાન સુખ ધામ રૂપ અભિરામ રૂપ તે જ મારું સ્વરૂપ છે, તે જ ભાવ મોક્ષ ને ઉપાય ને ઉપાય ને સાથે છે. એ તો બહુ ભાવ છે, એમાં મોક્ષ છે, રસ ઘણો છે, પોતાને રસ ઘણો છે. કેટલા દ્રષ્ટાંત લીધા છે, દોરડીમાં સાપ નથી ભ્રમણાના દ્રષ્ટાંત કેટલા લીધા છે, 21મા પાને નીચેના પેરેગ્રાફમાં, દોરડીમાં સાપ નથી, છીપમાં રૂપુ નથી, ઝાંઝવામાં જળ નથી, કાચના મંદિરમાં બીજો શ્વાન નથી. બધા કેટલા પ્રતિબિંબ પીડ્યા છે, એટલે એને ઘણા કૂતરા મને ઘેરી વળ્યા છે, આટલા બધા કૂતરા એ મને ઘેરી ગયો, એટલે પોતા હાવ હાવ કરે તો બધા જાણે એને બસે છે. કસ્તુરી મગની મૃગની બહાર સુગંધ નથી, ભૂંગળીમાં પોપટને કોઈએ પકડ્યા નથી, અને બરણીમાં વાંદરાની મુઠ્ઠીને કોઈએ ઝાલી નથી.
પ્રેક્ટિકલ,
અને કુવામાં બીજો સિંહ નથી, એ પ્રમાણે બીજો કોઈ નથી, તારામાં બીજો કોઈ નથી, પોતાની જૂઠી ભૂલ તેથી પોતે જ દુઃખ પામે છે. એમણે ગુરુ ને બહુ લીધા છો, બહુ ઠેકાણે ગુરુ ને લીધા છે. ગુરુ નો મહિમા બહુ કયો છે, અધ્યાત્મ ને વાત લખતા લખતા ગુરુ ને બહુ સંભાળ્યા છે. સંત પુરુષ ના પ્રતાપ થી આનંદ ભૂમિ ચિદાનંદ નિજ પરમાત્મા પુરુષ પામે પામે છે પોતાના પુરુષાર્થ. અને અહીંયા 22માં પાને લીધું છે, તેમ શ્રી ગુરુ એ આત્મા, 5મી લીધી, તેમ શ્રી ગુરુ એ આત્મા નિસ્વરૂપ બતાવ્યો, પામે તે સુખી થાય, ક્યાં સુધી કહીએ આ મહિમા નિધાન, અમલાન અનુપમ પદ પોતે જ બીનો છે, સહજ સુખ કંદ છે, અલખ અખંડિત છે, અમિત તેજ ધારી છે, અનાદિથી દુઃખ દ્વંદોમાં પોતા પણ માની અતિ આનંદ માની રહ્યો છે, તે આ દુઃખની મૂળ ભૂલ ત્યારે જ મટે કે જ્યારે શ્રી સદગુરુ વચન સુધારસ પીએ. આ સદગુરુ પાછળ લીધા કરીને એવી ભૂલ ક્યારે મટે કે જ્યારે શ્રી ગુરુ વચન નો શું સુધારસ પીએ. બહુ સંભાળે છે ગુરુના પ્રતાપે, આમ થયા ગુરુના પ્રતાપે આમ થયા એમ કરતા જાય છે.
ઉપર આવે છે ગુરુ રૂપી ચિકિત્સક,
હે
ગુરુ રૂપી ચિકિત્સક નો શબ્દ આવે છે.
શ્રી ગુરુ વારંવાર નિષ્ઘર પામવાનો ઉપાય બતાવે, એક પાનામાં 3 વખત ગુરુ ને સ્મરણ કર્યું છે. 22મા પાને પછી જીવનો સમ્યક્ત્વ ગુણ મિથ્યાત્વ રૂપ કેવી રીતે પરિણમો છે એ 24મા પાને પેરેગ્રાફ છે, ત્યાં છે લીધું છે. એ અવલોકનમાં અનુભવ લે છે, અવલોકન શબ્દનો અર્થ અહીંયા અનુભવ આવેલો છે. આપણે જે અવલોકન કરવું કહીએ છીએ તથા જીવનો સમ્યક્ત્વ ગુણ હતો તે જીવના ભેદમાં અજીવનું આસ્તિત્ય કરે છે, ચેતનને અચેતન, અચેતનને ચેતન, વિભાવને સ્વભાવ, સ્વભાવને વિભાવ, દ્રવ્યને અદ્રવ, ગુણને અવગુણ, જ્ઞાનને જ્ઞેય, જ્ઞેયને જ્ઞાન, સ્વને પર અને પરને સ્વ, એ રીતે જ અન્ય સર્વ વિપરીતતાની બરાબર હોવાની પ્રતીતિ આસ્તિક્ય ભાવ કરે છે. એ પ્રમાણે જીવનો સમ્યક્ત્વ ગુણ મિથ્યાત્વ રૂપ પરિણમો, એટલા ભેદથી મિથ્યાત્વનું સ્પષ્ટીકરણ આપ્યું છે એમણે. છવ્વીસમાં પાને મોક્ષ માર્ગ બે પ્રકારે છે, ત્યાંથી ત્રીજી લીટીથી આવ્યું. અહમ બ્રહ્માસ્મિ લખ્યું છે ને એની ઉપર ઉપરની લીટી. મોક્ષ માર્ગ બે પ્રકારે છે, સ્વવિકલ્પ તથા નિર્વિકલ્પ. એટલે શું લીધું? નિશ્ચય મોક્ષ માર્ગ બે પ્રકારે છે. એટલે રવારત્ન ની વાત નથી લેવી, એક શુદ્ધોપયોગ અને એક પરિણતિ રૂપ. શુદ્ધોપયોગ છે એ પણ નિશ્ચય મોક્ષ માર્ગ છે, એમાં નિશ્ચય સમય દર્શન નામ ચારિત્ર નું પરિણમન છે. પરિણતિ સ્વવિકલ્પ દશા છે ત્યારે પરિણતિ છે, એમાં પણ પરિણતિમાં સમય દર્શન જ્ઞાન ચારિત્રની પરિણતિ નિશ્ચય છે. એટલે નિશ્ચય મોક્ષ માર્ગનો બે પ્રકાર છે, કે પરિણમનમાં બે ભેદ છે, એક શુદ્ધ ઉપયોગ રૂપ એને નિર્વિકલ્પ કે છે, અને એક પરિણતિ રૂપ કે જેમાં વિકલ્પ સાથે છે એટલે એને સ્વવિકલ્પ કે છે. એટલે એક નિર્વિકલ્પ અને એક નિર્વિકલ્પ પણ એક ઉપયોગ રૂપ અને એક પરિણતિ રૂપ છે. પણ ઉપયોગ છે ત્યારે વિકલ્પ નો અભાવ છે, અને પરિણતિમાં વિકલ્પ નો સદભાવ છે, એમ કેવું છે. નિશ્ચય મોક્ષ માર્ગ બે પ્રકારે છે, સ્વવિકલ્પ તથા નિર્વિકલ્પ. સ્વવિકલ્પમાં અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આવો ભાવ કરે. વિકલ્પ આવે તો વિકલ્પમાં પણ હું અહમ બ્રહ્માસ્મિ એમ કહે છે. શું? અને નિર્વિકલ્પમાં વિતરાગ સ્વસંવેદન ને સમાધિ કહીએ. નિર્વિકલ્પ છે એ તો સ્વસંવેદન રૂપ છે, એ વિતરાગ ભાવ સ્વરૂપ છે, અને એને સમાધિ કહેવામાં આવે છે. કૃપાલદેવ લખે છે, બહારમાં ઉપાધિ છે અને અંદરમાં સમાધિ છે, એ આ વાત છે. અને ઉપાધિમાં પણ અમને સમાધિ છે એમ કહીને પછી શું કહે છે? કે ઉપાધિમાં પણ અમને સમાધિ છે, આ વાત છે. એટલે એને સમાધિ કહીએ. લોકાલોકને જાણવાની શક્તિ જ્ઞાનની છે. શું? સ્વપર પ્રકાશક પણ હોવાથી લોકાલોકને જાણવાની શક્તિ છે. સ્વરૂપને જેમ જાણવાની શક્તિ છે, એ શક્તિમાં લોકાલોકને પણ જાણવાની શક્તિ છે. શું? તેમાં જેટલું સ્વસંવેદન થયું તેટલું સ્વજ્ઞાનની વિશુદ્ધતાને અંશે થયું. શું હવે પકડાયું? એટલે લોકાલોકને જાણવાની શક્તિ છે ને એ વાતને એક બાજુ રાખી લીધી, કે એ તો એનું એક બાહ્ય અંગ છે, પરિણામ જ્ઞાનનો બહિરંગ છે. અંદરમાં શું? જેટલું સ્વસંવેદન થયું તારતમ્ય વૃત્તિગત, શું આવિર્ભૂત થઈને, તેટલી સ્વજ્ઞાનની આત્મજ્ઞાનની વિશુદ્ધતાના અંશે થયો. આટલી જ્ઞાનની શુદ્ધિ થઈ ગયો. શું? જ્ઞાનનો એટલો વિભાવ ગયો એમ કે છે. શું? જેટલું સ્વસંવેદન વીધું એટલો વિભાવ ઘટ્યો, કેમ કે એમાં ચંચલતા નથી ને, એટલે એટલો વિભાવ ઘટ્યો, એટલી શુદ્ધિ વધી. ચોથા ગુણ સ્થાને જે સ્વસંવેદન છે પરિણતિ અને ઉપયોગમાં, તેના કરતા પાંચમા ગુણ સ્થાને વધારે હોય. પરિણતિ અને ઉપયોગમાં તેના કરતા છઠ્ઠાનું સ્થાન પરિણતિમાં વધારે હોય. ગુરુદેવે ત્યાં સુધી એ વાત લીધી પરમાર્થ વચનિકાના પ્રવચનમાં કે છઠ્ઠા ગુણ સ્થાને સો વિકલ્પ દશામાં મુનિરાજ આહાર કરતા હોય, કોળીઓ મોઢામાં મૂકતા હોય કે ચાવતા હોય, આહારને ગળા નીચે ઉતારતા હોય ત્યાં તો વિકલ્પ હોય ને, ત્યારે સદુપયોગ ન હોય. છઠ્ઠા ગુણ સ્થાનની વાત લેવી છે, સાતમાની નથી લેવી, કેમકે સદુપયોગમાં હાથમાં આવી જાય છે. છઠ્ઠા ગુણ સ્થાનમાં હોય ત્યારે જે નિર્જરા છે એ નિર્જરા ચતુર્થ ગુણ સ્થાને ક્ષાયિક સંયોગ દ્રષ્ટિને શુદ્ધોપયોગ હોય એના કરતા ગુણ શ્રેણી નિર્જરા છે. એ શું બતાવે છે કે સ્વસંવેદન વિધુ છે. પરિણતિમાં સ્વસંવેદન છે, પરિણતિ વેદનરૂપ છે, સ્વસંવેદન સ્વરૂપ પરિણતિ છે. અને છઠ્ઠા ગુણ સ્થાને મુનિ દશામાં એ સ્વસંવેદનનો કરંટ એટલો બધો છે, શરીરમાં પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહીત દેહ માત્ર પરિગ્રહ છે. એ દેહાતીત દશા કીધી છે મુનિને, એ આ છે, દેહ છે, પાંચ ઇન્દ્રિયનું ખોખું છે, આત્માનો પાડોશી છે, શરીર છે એ આત્માનો પાડોશી છે, પણ ખાલી એમાં આત્મા નથી કે છે. પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહીત દેહાતીત દશા છે, સવિકલ્પ દશામાં દેહાતીત દશા છે, એટલી અંદરમાં પરિણતિનું કરંટ ચાલે છે. શું આ વીજળીના તારને અડે ને તો કરંટ કેવો લાગે, પ્રદેશે પ્રદેશે એ વખતે બીજી કઈ ખબર પડે એમ મુનિને બીજી કઈ ખબર પડતી નથી. નિર્વસ્ત્ર દશા છે એમાં ટાઢ વાય છે કે ગરમી લાગે છે કઈ ખબર જ પડતી નથી, એને ખબર જ નથી કે આ ઠંડી વધી કે ઘટી. કોઈ વખત સહેજ ખ્યાલ આવી જાય કે નહીં તો એના કરંટમાં ઊભા છે. એ જ્ઞાન થાય એમાં ઉભા નથી, તો પરપ્રકાશકપણાને લઈને થોડું જ્ઞાન થઈ જાય, પણ અંદરનો જે સ્વસંવેદનનો કરંટ ચાલે છે એ બહુ જોરદાર કરંટ ચાલે છે. ઠંડી ગરમીની તો ખબર ન પડે, પણ કાળોતરો વીછી પડ્યો હોય જંગલમાં, આપણે તો જંગલમાં ધ્યાન તો જ્ઞાન ધ્યાનમાં ધ્યાન કરે છે ને, કાળી વેદના ઉપડે, સામાન્ય પ્રાણી તો સહન ન કરે મરી જાય, એટલી વેદના ઉપડે કે પ્રાણ છૂટી જાય. મને જે પરિણતિમાં હોય એમાં વેદના વધે એટલે શુદ્ધ ઉપયોગમાં આવે, હાથમાં આવી જાય એવી યોગ્યતા છે. શું એવી ખબર પડે કે અહીંયા શરીરમાં કોઈ વેદન શરૂ થયું છે જોરદાર રસાતાનું, એટલે શુદ્ધ ઉપયોગ મંડું કે મારે સિદ્ધાર્થ આવ છૂટા. થોડો બે સંબંધ હતો વિકલ્પનો, નિર્વિકલ્પ થઈ જાય છે. એવું બહુ અસાધારણ મુનિ દશાનું જે પરિણમન છે, સાધારણ પ્રાણી હિન્દી ના કહે, કેમ કે એને માપે કેવી રીતે. અપૂર્વ અવસરમાં ગાયું કૃપાળુ દેવે, પણ એ પરિણમન થી માપ નથી નીકળતું. એવા પ્રતિકૂળ સંયોગોથી મુનિરાજની પરિણતિનું માપ નથી નીકળતું, પણ માપવાના સાધન ટાંચા છે. શું ટાંચા? તમે નહીં સમજો, ફૂટપટ્ટી નાની છે, ટાંચું એટલે છોટું નાનું છે, એ માપવાના સાધન નાના છે. મને તો સમુપાય નહીં એમ કે છે એનાથી, પણ શું કરે, હવે જે સાધનો એનાથી માપે, બાર ઇંચની ફૂટપટ્ટી હાથમાં એનાથી માપે, અને મીટર હોય તો 3 ફૂટ થી માપે, તો મોટો અવળું મોટો પર્વત ને માપો હોય કેવી રીતે માપે, આ મોટો ડુંગરો હોય પર્વત, મેરુ પર્વત ને ફૂટપટ્ટી થી માપે કે મીટર થી માપે, કેટલું માપે માપે ને માપે, એ મીટર તારા મપાઈ જાય એવું છે, પર્વત મપાય એવો નથી, એવી પરિણતિ મપાય ને એવી પરિણતિ છે મને લાગે. જન્મ મરણ માં જે નવો નવો દેહ મળે છે ને એનો લગવાડ છૂટે એવું નથી, આવો દેહ નો સંબંધ કાપે છે મને ભાવે, પછી શુક્લ ધ્યાન ની પરિણતિ માં ચડે છે, પછી વિદેહી દશા ઉત્પન્ન થાય છે સીધા લઈને, એનું કારણ એ છે કે આ દેહ થી ભાવ થી સંબંધ મને દશામાં કાપ્યો છે, પછી દેહ ભળગતો નથી, નહીતર તો મરે એટલે નવો દેહ ઉભો જ છે, એના માટે કુદરતની રચના છે, અહીંયા છૂટ્યો એ નવા ખોળિયામાં ગયો, અહીંથી છૂટ્યો એ ખોળિયામાંથી ગયો નવામાં, અહીંયા સંબંધ કાપ્યો ભાવે ઉગાર ભલે નો હોવું હોય, સ્તુસમાં જ ભિન્ન હોય, શાસ્ત્ર નું કઈ નું આવડતું હોય, શું કઈ યાદ રહેતું ન હોય, પણ સ્વજ્ઞાન ની વિશુદ્ધિ બધી પર સંબંધી નું જ્ઞાન હાવ રહેલું હોય, એકદમ આવરણમાં ઉભું હોય, કઈ ખબર ના પડે, નવ તત્વ ના નામ ના આવડતા હોય, પણ સ્વજ્ઞાન ની વિશુદ્ધિ બધી છે, પ્રવચન કરતા ગુરુ બહુ અધ્યાત્મ સંદેશમાં બહુ વિષય સારો ચાલ્યો છે, હરિભાઈ લીધું છે પણ એટલું પકડ્યું નથી, એમાંથી પ્રત્યક્ષ સાંભળ્યા છે પ્રવચન રાજકોટમાં, રાજકોટમાં એ વિષય ખાસ આવવાનો હોય એ મોકા ઉપર 4-5 દિવસ જઈ આવવાનું, એ પ્રવચનો બહુ સૂક્ષ્મ આવ્યા છે, પછી પુસ્તક તરત બહાર પડેલું, બધાને એટલું બધું ગમેલું, અધ્યાત્મનો વિષય બહુ સારો થયેલો, એટલે બધા રાજકોટ સંઘે તે હરિભાઈ તો એક જ લખવા વાળા એક જ હતા, વિનંતી કરી ભાઈ સાહેબને આ લખી દીધું, બહુ સારા પ્રવચન આવ્યા છે, લખી દીધું તરત તરત વાંચવા મળેલો, પ્રકાશન તરત થયેલું 6-12 મહિનામાં, એ પ્રવચન હેમળા તને વાંચ્યું ત્યારે એમ થયું કે નહીં, જે ગુરુદેવ ના ભાવો નીકળ્યા છે, એટલે પકડ પછી આવી જોઈએ, અધ્યાત્મ વિષયની એટલી પકડ આવવી જોઈએ, એમાં એ વાત લીધી છે અમને, શું કે જ્ઞાન ની શક્તિ બધી છે, આયા સ્વરૂપ ગ્રાહક શક્તિ વધી છે, આપ શબ્દ વાપરો છે રાજમલજી, સ્વરૂપ ગ્રહણ કરવાની શક્તિ, તો 6ઠા ગુણ સ્થાને આહાર લે ત્યારે અને 4ઠા ગુણ સ્થાને નિર્વિકલ્પ થાય ત્યારે જ્ઞાન ને સ્વરૂપ ગ્રહણ કરવાની શક્તિ 6ઠા ગુણ સ્થાને વધારે છે, 4થે ની નિર્વિકલ્પ દશાની, એ બીજો ભેદ લીધો છે એમણે, એ અહીંથી લીધું છે કે સ્વજ્ઞાનની વિશુદ્ધતાના અંશે થયું, તેમાં જેટલું સ્વસંવેદન વધ્યું તેટલું સ્વજ્ઞાનની વિશુદ્ધતાના અંશે થયું, ઓલું પર જ્ઞાન ન લીધું ત્યાં પછી, કેમ કે કોઈ મને એવા આવે છે કે નવ તત્વનું નામ નથી આવડતું, કોઈ શાસ્ત્ર નથી વાંચતા, પહેલેથી ભણ્યા જ નથી, ગયો ઠીક અભણ હોય જ્ઞાની થાય ને મુનિ થઈ જાય, નવું તત્વ ના નામ યાદ ન આવડતા હોય, પણ સ્વજ્ઞાન વધી જાય, પરજ્ઞાન કઈ ન હોય, સ્વજ્ઞાન વધી જાય, અને પછી ફાટીને કેવળ જ્ઞાન થઈ જાય, ભણવાની કઈ જરૂર નહીં, શાસ્ત્ર ભણવાની જરૂર નહીં, એની બ્રાન્ચ જુદી છે એમ કે છે, ઉઘાડની બ્રાન્ચ જુદી છે, શાસ્ત્ર જ્ઞાની ને અંદર માં સ્વરૂપ ના સ્વસંવેદન ની બ્રાન્ચ જુદી છે, જુદું ડિવિઝન છે આખું, આ કાળમાં હોય સર્વાર સિદ્ધિમાં જાય કદાચ શું, તો અહીંયા ઉઘાડ કઈ નતો, ત્યાં એટલો બધો ઉઘાડ બધી જાય, કેમ કે જ્ઞાન સ્વભાવ કેવળ જ્ઞાન સ્વભાવ ને સ્પર્શી સ્પર્શીને સંવેદન વધાર્યું છે ને, કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જ્ઞાન થાય પણ સંવેદન ઘટી જાય છે. દિશામાં એના બદલે 33 સાગર સાગર સુધી ની ચર્ચા કરે પછી બારે એમનો ઉઘાડ થઈ જાય ત્યાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચર્ચા વધે. 33 સાગર ખૂટે નહીં એવી ચર્ચા કરે, વિચિત્રતા તો જોવું પડે એને મને. એટલે સોગાનીજી કહ્યું કે પરિણમનની વિચિત્રતા દેખો રે જ્ઞાની, ક્યાં 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 અહીંયા છઠ્ઠું હાથમાં ગુણ સ્થાન કાંઈ કાંઈ ખબર નથી, ઓલા પણ સર્વા સિદ્ધિમાં ચોથો ગુણ સ્થાન ગજબનો ઉઘાડ છે, વસ્તુના વિજ્ઞાનનો ગજબનો ઉઘાડ પણ એવા સૂક્ષ્મ ગુણો સૂક્ષ્મ ધર્મોની ચર્ચા કરે ગજબ. 33 સાગર સુધી અબજોના અબજો અસંખ્ય અબજો વર્ષો સુધી ચર્ચા કરે, વિષયને રિપીટ કરે ને પુનરાવર્તન ના આવે એના વિષયનું, એટલો ભંડાર કાઢે અંદરથી. હવે શાસ્ત્ર ભણે પાછા ત્યાં શાસ્ત્ર નથી, ત્યાં ગણધર કેમ નથી, અને એ કઈ સમસરણમાં આવે નહીં સર્વા સિદ્ધિ વાળા, એ બધા નીચે વાળા આવે છે બધા, સર્વા સિદ્ધિ વાળા એનું વિમાન છોડીને આવે નહીં, કઈ એને આવવાની જરૂર નહીં, તો બધા એક અવતારે થવાના પાછા નીચે વાળા આવે ભગવાનના સમસરણમાં, દેવજી આવે છે ઉપર ના નથી આવે. બાળકની રચના અંતર્મૂર્તમાં આવી જાય, બધા ભેદ પ્રભેદ અંતર્મૂર્તમાં આવી જાય, એટલે બધા વિસ્તાર છે ત્યાં, વિસ્તાર કરવાનો સમય નથી, ઉપયોગી નથી લંબા તો, કેમ કે છઠ્ઠે સાતમે છે ને ઉપયોગ બાહ્યાકાર ઉપયોગ થાય ને, એટલો ભેદ પ્રભેદમાં જવાનો, ભેદ પ્રભેદમાં જાય તો ઉપયોગ બાહ્યાકાર થઈ જાય, મુનિ દશામાં એટલો અવકાશ નથી પાછા, એટલો બાહ્યાકાર ઉપયોગ કરે, એટલો આયુષનો વખત નથી અને એટલી ઉપયોગની સ્થિતિ નથી, બે વાત ભેગી છે, એટલે અંતર્ભૂતમાં નિર્વિકલ્પ પણ આવી જાય છે, લબ્ધિ છે. એવું કઈક કઈક વિચિત્ર પણ ઉપડ્યું છે, ક્યાં કઈક ક્યાં કઈક સ્વરૂપ ગ્રહણ ગ્રાહક શક્તિની કિંમત છે, બહારના ઉઘાડની કોઈ કિંમત નથી, બહારના ઉઘાડની કોઈ કિંમત નથી, કિંમત નથી એની કિંમત કેવી રીતે ઉડાડી છે અધ્યાત્મ દ્રષ્ટિએ, કે સમ્યક દ્રષ્ટિનો ગણધર દેવનો 12 અંગ રચવાનો અંતર્મૂર્તમાં જે ઉપયોગ થયો એ જ્ઞાન જ નથી, એ જ્ઞાન જ નથી, એ જળ છે જળ એમ કે છે, એને જ્ઞાન જ કહેતા નથી વળી ગયું, પછી એની કિંમત શું હવે મૂકો એની કિંમત, એને જળની આરે મૂકી દીધો, સત્શાસ્ત્રનો ઉપયોગ હો એને જળ કીધો છે, જે જ્ઞાન નો વિષય પોતે ન હોય એને જ્ઞાન કહેવું શું એમ કે છે, એને શું જ્ઞાન કહેવું એમ કે છે, કિંમત તો નથી, કિંમત કાઢી નાખી છે એની, ઠામો કે ઉડાડી ઉડાડી દીધી છે, અધ્યાત્મના પ્રકરણમાં. તેમાં જેટલું સ્વસંવેદન થયું તેટલું સ્વજ્ઞાનની વિશુદ્ધતાના અંશે થયું. હવે જો આવું જે જાણતા હોય કે ગમે એટલો ઉઘાડ વધે એ જ્ઞાન જ નથી ને, જળ છે શાસ્ત્રનો, શાસ્ત્ર જ્ઞાનનો ગમે એટલો અંગપૂર્વનો ઉઘાડ વધે એ જ્ઞાન નથી પણ જળ છે, એને એનો અભિમાન ક્યાંથી આવે? એ તો કિંમત જ કાઢી નાખી છે, એનો અભિમાન ક્યાંથી આવે? જેને હીરાને કાકરા જાણ્યા છે પછી ક્યાંથી પરિગ્રહ કરે એમ કે છે? તે જ્ઞાન ની સ્વશુદ્ધતા ના અંશે થયું. તે જ્ઞાને શું કર્યું છે? હવે એમ કે છે, જ્ઞાને કામ શું કર્યું વિશુદ્ધિમાં? કે સર્વજ્ઞ શક્તિમાં અનુભવ કર્યો છે. શું? સર્વજ્ઞ શક્તિ એટલે સર્વજ્ઞ સ્વભાવ. એ સર્વજ્ઞ સ્વભાવને અવલંબીને એને સ્પર્શીને એ સ્વસંવેદન ઉપજ્યું છે. બાહ્ય પદાર્થને અવલંબીને પર સત્તા અવલંબનશીલ પણ એ સ્વસંવેદન નથી, એ સર્વજ્ઞ સ્વભાવને અવલંબીને થયું છે. એટલે કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરશે. સર્વજ્ઞ શક્તિને અવલંબીને થયેલું સ્વસંવેદન એ કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરશે. ગુરુદેવનો છે બહુ સારો દીધો છે, બહુ પ્રકાશના પ્રવચનમાંથી જ એ વિષય લીધો છે. પરમાત્મા સાહેબ બે માંથી લીધું છે, આત્મધર્મો પણ લીધું છે અને જેટલા મળ્યા એટલા પ્રવચન પ્રસાદ પણ લીધા છે. એટલે કેટલું પ્રવચન પ્રસાદ માંથી પણ લીધું છે અને એ આપણે રેફરન્સ આપ્યો છે કે પ્રવચન પ્રસાદ માંથી છે આ ટુકડો કે આત્મધર્મ જોઈએ એવાનો. નિર્વિકલ્પ કહો કે આત્માનો અનુભવ કહો, બંને એક જ છે. જીવની શક્તિ તો ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની છે, જે દીપચંદજી લીધું લખવા લોકને જાણવાની છે. તેમાં હવે એ શક્તિમાં પૂરી વાત છોડો કે છે, જ્ઞાન જ્ઞાનને વેદે તેટલો જ્ઞાનનો વિકાસ થયો તે અંશ સર્વજ્ઞ શક્તિ પ્રગટ કરશે, એ સર્વજ્ઞપણો પ્રગટ કરશે. સર્વજ્ઞ શક્તિ તો ત્રિકાળ છે પણ તેનું વેદન થયું છે, અનુભવમાં એને લીધી છે. શું? તેનું વેદન થયું છે એટલે કે સર્વજ્ઞ શક્તિના આધારે સ્વસંવેદન થયું છે, સર્વજ્ઞ શક્તિના આધારે સ્વસંવેદન થયું છે. આ કઈ પુણ્ય પાપના ને વિકલ્પના આધારે સ્વસંવેદન થયું નથી કે શાસ્ત્ર ના આધારે સ્વસંવેદ થયું નથી, માટે તે કેવળ જ્ઞાન પ્રગટ કરશે. ક્યાંથી લેવાનો છે જોઈએ. સદગુરુ પ્રવચન પ્રસાદ નંબર 59 થી 126 અંક
સુધી
પકડશે. હરિભાઈ એટલે પકડવા, મતલબભાઈ એટલે પકડવા,
હરિભાઈ
યોગ્યતા સારી. મેં તો જોયા નથી, સદગુરુ પ્રવચન પ્રસાદ વાંચીએ ત્યારે એમ લાગે કે એનું કારણ કે તાજે તાજું લેતા હતા. આજનું પ્રવચન આજ લખી હરિભાઈ પોઈન્ટ લખીને પછી ડેવલપ કરતા હતા, એટલે થોડુંક પોતાની કલ્પના ક્યાંક ક્યાંક ભળી જતી હતી. આ તો ગુરુદેવ શું કે છે એ જ
લખતો,
એટલે બરાબર લખી દે. ઘણું આવ્યું છે સદગુરુ પ્રવચન પ્રસાદમાં, ઘણું આવ્યું છે. એ બધી ફાઇલો જેની પાસે હશે એ કોઈને કામ આવશે. સદગુરુ પ્રવચન પ્રસાદ બધી છે, ખરેખર પાપડી છે.
જગ્યાની વ્યવસ્થા થાય ને આપણે, હા આટલી થાય ને મકાન,
હા એટલે ફરવા ફેરવ થઈ જાય. છે ને બાજુમાં જે પ્રેમલ સોસાયટી છે ને, એમાં કોઈ બી ફ્લેટ ખાલી થાય તો એક મુમુક્ષ ઓફર કરી છે, કે ગમે એ મુમુક્ષને અપાવી દઉં, પૈસા ના હોય તો વગર વ્યાજે હું ધીરી દઈશ. બધા મુમુક્ષને ત્યાં આપણે જેટલા બધા એટલા વસાવો. ઓલા ફેટ થવા નથી દેતા, આ ફેટ તો થઈ ગયેલા છે, ઓલા તો અહીંથી આગળ થવાના છે, અહીંથી નજીક છે, પણ આ તો થઈ ગયા છે અને કોક ના છે હું કરે મૂકશો ને ત્યાં વસાવવા, એટલે મંદિરની ભવિષ્યની સુરક્ષા. એની ઓફર છે, જેટલા ફેટ ખાલી થાય એટલા 5000 વધારે દઈને લઈ લેજો. કોઈ વેચનાર હોય તો આપણા 5000 વધારે દઈને લઈ લેજો. અને કોઈ પણ મોક્ષ ને જેને રહેવું હોય આવી જાય, એની પાસે હોય એ આપે, બાકી ના વગર વ્યાજ હું રોકીશ. કટકે કટકે જાય સપોર્ટ કરે, માફી મંદિર ની સુરક્ષા કરે. એટલે તમારે ફેરવા ફેરવ બંધ થઈ જશે. પ્રેમલ સોસાયટીમાં કોઈ ખાલી થાય લઈ લેવાનું. મંદિરની પાસે આવી ગયા પછી તાપ હોય, તડકો હોય, વરસાદ હોય, ગમે તે હોય, પાટનાર મંદિર આપણે એમાં કાંઈ બીજા ન આવી શકે, ન્યા રહેનાર આવી શકે. એ તો વિચાર એવી છે કે જો ત્યાં થોડા ફ્લેટ મળી જાય તો એ બાજુના ની જે દિવાલ છે ત્યાં બાયણ પાડી કરીને આવવું નહીં, સીધો જ મંદિરમાં આવી જાય. કોમન દિવાલ છે, પાડી દેવાનું, ઘરેથી નીકળો સીધો મંદિરમાં કન્ફર્મ. આયોજન છે ભવિષ્યમાં. એટલે જેટલું સ્વસંવેદન થયું તે જ્ઞાન સર્વજ્ઞ શક્તિમાં અનુભવ કર્યો. શું ક્યાં અનુભવ કર્યો છે? એ જ્ઞાનનો સર્વજ્ઞ શક્તિમાં અનુભવ કર્યો. અંદર જે અગાધ જ્ઞાન કર્યું છે એને અવલંબીને એ જ્ઞાન વર્તી રહ્યું છે. એટલે જેવું એનું સ્વરૂપ છે શક્તિનું, એવું એવું પ્રગટ થઈ જાય છે. વાર નહીં લાગે. શું એને વાર નહીં લાગે? જેટલું જ્ઞાન શુદ્ધ થયું તેટલું અનુભવમાં સર્વ જ્ઞાનના પ્રતીતિ ભાવને વેદતા એવું શુદ્ધ થયું. આ પણ બહુ ઊંડો વિષય એમને લીધો છે કે અવલંબન એમને નથી આવ્યું કે પ્રતિના બળે અવલંબન આવ્યું છે. એટલે એ પ્રતિમાં વેદ્યું છે. સર્વજ્ઞ સ્વરૂપ જે નિજ સર્વજ્ઞ સ્વરૂપ છે એને સ્વસંવેદન કાળે ધર્માત્માએ એને પ્રતિમાં વેદ્યું છે. એટલે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ નથી, અથવાની થવાની ને થવાની છે. એવું એવું અંદર બહુ કાયદો છે. ઘણો દીપચંદજીએ અનુભવને બહુ ખોલ્યો છે, બહુ ખોલ્યો છે. જુદી જુદી રીતે અનુભવ પણ કહે, આખું કહેવું બધા બધા ના કહી શકે, બધા અનુભવી ન કહી શકે. દીપચંદજીનું બહુ સૂક્ષ્મ જ્ઞાન છે. અધ્યાત્મ જ્ઞાન એટલું સૂક્ષ્મ છે, સિદ્ધાંત જ્ઞાન પણ એટલું સૂક્ષ્મ છે. એ ચિદવિલાસ બતાવે છે સિદ્ધાંત જ્ઞાન કેટલું સૂક્ષ્મ. એક ગુણ ને અનંત ગુણ નું રૂપ છે એ ક્યાં શાસ્ત્ર માં છે? કાઢો લે ચિદવિલાસ સિવાય ક્યાં છે? શુદ્ધ પર્યાય ના પ્રદેશો ભિન્ન છે એ ક્યાં શાસ્ત્ર માં છે? કાઢો, એ ચિદવિલાસ માં છે. ઘણું કાયદો છે, બહુ કાયદો છે. ઘણી જેની વાતો કરી છે, ચિદવિલાસમાં તો બહુ સૂક્ષ્મ વાતો કરી છે. સાધારણ નોક્ષું તો સમજે નહીં એવી બધી વાતો છે. આના ઉપર જરા વિશેષ મહત્વનો વિષય છે, ઊંડો વિષય છે.
આજે તારીખ 21/11/1992, ઈડર, બપોરના 3:30 કલાકે અનુભવ પ્રકાશ.